ગુણ એ વિભાવ નથી. અને આત્મામાં રાગ ને આત્મામાં દ્વેષ એ તો એનો વિભાવ ભાવ છે. તેથી તો એ વ્યવહાર તો અસદભૂત અસત્યાર્થ ખોટો જૂઠો છે. એટલે હવે તું એ વાત તો બંધ કરી દે. તું આટલા વર્ષથી સાંભળ, હવે તું તારા સ્વભાવમાં આવ્યો કે રાગ થી આત્મા ભિન્ન છે અને મારા અનંત ગુણ થી અભિન્ન છે. તો હવે અનંત ગુણ થી અભિન્ન છે એવું લક્ષમાં હજી આવતું નથી આત્માનું સ્વરૂપ. તો પ્રભુ મને કઈક હવે આત્માના સ્વરૂપ વિશે કઈક એનું અસાધારણ લક્ષણ દ્વારા. લક્ષ્ય અને લક્ષણ છે તો અભેદ. લક્ષ્ય અને લક્ષણ સાકર છે તો લક્ષ્ય છે અને મીઠાપણું એનું લક્ષણ છે. છે તો અભેદ એક વસ્તુ, કઈ બે વસ્તુ નથી, બરાબર છે. પણ જે સાકરના સ્વરૂપને જાણતો નથી એને સાકર 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 કે તો ઓલો ટગર ટગર જોવે સમજી ન શકે. ત્યારે શું કહેવા માંગો છો? સાકર એટલે શું? કે ભાઈ સાકર પદાર્થ છે, વસ્તુ છે, અસ્તિત્વ છે, તોય ને સમજે. ત્યારે એના અસાધારણ ગુણ દ્વારા સમજાવાય. અસાધારણ એટલે બીજા પદાર્થોમાં ન હોય અને સાકરમાં જ હોય તેને અસાધારણ ગુણ કહેવામાં આવે છે. એટલે ફટકડીથી ચોકથી ચૂનાથી ઘણા પદાર્થો સફેદ છે, બરફથી ઘણા પદાર્થો સફેદ છે. જેમ સાકર સફેદ છે એમ બીજા પદાર્થો ઘણા સફેદ છે. તો સફેદ પદાર્થ ગુણથી સમજી ન શકાય, પણ મીઠાપણું જેનામાં હોય તે સાકર છે. હવે એને સાકર સમજાવવું છે, સમજાવવું છે સાકર પદાર્થ. પણ સાકર સમજાવતા એને અસાધારણ કોઈ એક ભેદ પાડીને સમજાવવું પડે. આટલો વ્યવહાર તો આવ્યા વગર રહેતો નથી, આટલો વ્યવહાર આવે. હવે જો સાંભળનાર એમ ભૂખા કરે કે જેનામાં મીઠાપણું લક્ષણ હોય તે સાકર, મીઠાપણું લક્ષણ હોય તે સાકર, તો એને સાકરનો સ્વાદ નહીં આવે. ભેદ ઉપર જાય છે. એટલે આત્મા અભેદ એક સામાન્ય વસ્તુ ચિદાનંદ આત્મા છે એને સમજાવવા માટે વ્યવહાર દ્વારા પરમાર્થ કહી શકાય છે. પણ છતાં વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. કેમ કે જો વ્યવહારને અનુસરો તમે તો જ્ઞાન તે આત્મા એમ જો તમે શ્રદ્ધામાં લ્યો તો એક ગુણ તે આત્મા થઈ જશે, તો બીજા ગુણોનો નિષેધ થઈ જશે. હા, બીજા ગુણોનું અપમાન થશે, અનાદર થઈ જશે. તો તમને દ્રષ્ટિમાં આત્મા આવશે નહીં, અનુભવમાં નહીં આવે. પણ માત્ર એ ભેદ કરીને સમજાવે છે કે જ્ઞાન તે આત્મા. તો કહે છે કે એવા ભેદ દ્વારા પણ એ ભેદ ગુણ ભેદ કર્યો એ લિંગ થઈ ગયો. જેમ ઇન્દ્રિય જ્ઞાન પણ આત્મામાં નથી લિંગ, એમ ગુણ ભેદ પણ આત્મામાં નથી. છોડી દે લક્ષ ગુણ ભેદનું અને ગુણી પરમાત્માને દ્રષ્ટિમાં લઈ લે. કેમ કે આ તો વ્યવહારનું કથન છે. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, બાધક થાય છે. માટે એ ગુણભેદ દ્વારા અભેદને સમજી અને ગુણભેદનું લક્ષ છોડી અને અભેદમાં જાયેલો જા તો અનુભવ તને થશે. સમજી ગયા? એટલે અહીંયા સદભૂત વ્યવહારનો નિષેધ કરે છે. જો વ્યવહાર માત્રનો નિષેધ કરવા યોગ્ય છે. આત્મામાં જ્ઞાન છે એ વાત સાચી છે, છતાં જ્ઞાન ગુણ ઉપર લક્ષ રાખી તો તને આત્મા આત્મા નહીં આવે. કેમ કે અનુભવની જ પ્રધાનતા છે. અનુભવ જ કરાવવો છે, એને જ્ઞાન નથી કરાવવું. એને ગુણભેદનું જ્ઞાન નથી કરાવવું, એને અભેદનું જ્ઞાન કરાવવું. ગુણભેદનું જ્ઞાન તો અનંતવાર કર્યું, આ કઈ નવું નથી. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા એ તો સાંભળ્યું અનંતવાર. પણ અહીંયા ચોટી ગયો, વ્યવહારમાં અટકોઈ પણ નિશ્ચય સુધી ના પહોંચ્યો. તો કહે છે કે ગુણભેદ એ વિશેષ લિંગ થઈ ગયું, એ આત્માને રહ્યો. એમ કે ગુણ વિશેષ થી નહીં આલિંગિત, એટલે ગુણ ભેદ થી આત્મા હાથમાં આવ્યો નથી, અથવા ગુણ ભેદ આત્માને સ્પર્શતો જ નથી. એક ગુણને જુદો પાડો તમે આત્મા રહેતો નથી. તો ગુણ વિશેષ થી નહીં આલિંગિત, ગુણ ભેદ આત્માને અડતો નથી. અભેદ વસ્તુ છે ગુણભેદ કર્મા, એવું જે એવું શુદ્ધ દ્રવ્ય છે. જો આત્મામાં જ્ઞાન ગુણ છે એમ જો તમે લક્ષમાં લીધો તો શુદ્ધ દ્રવ્ય ન રહ્યું, અશુદ્ધ દ્રવ્ય થઈ ગયું. રાગ આત્મામાં છે એમ માનો તો અશુદ્ધ દ્રવ્ય થઈ ગયું, પણ ગુણ જ્ઞાન ગુણ છે એમ જો તમે દ્રવ્યનો કલ્પના કરી ગુણભેદની તો શુદ્ધ દ્રવ્ય રહેતું નથી. કેમ કે શુદ્ધ દ્રવ્ય જે શુદ્ધનીનો વિષય છે, એ શુદ્ધ દ્રવ્ય જયારે દ્રષ્ટિમાં આવશે ત્યારે અનુભવ થશે, ત્યારે કે છે ગુણભેદને કાઢી નાખ તો એનું નામ શુદ્ધ દ્રવ્ય છે, શુદ્ધ આત્મા છે. નકર અશુદ્ધ આત્મા થઈ ગયો, અશુદ્ધ નહીંનો વિષય થઈ ગયો, વ્યવહાર નહીંનો વિષય થઈ ગયો. એવું જે શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ આત્માની જો પ્રાપ્તિ કરવી હોય તારે તો ગુણભેદનું પણ લક્ષ છોડી દે, કે જ્યાં સુધી ગુણભેદનું લક્ષ રહેશે ત્યાં સુધી અભેદ દ્રષ્ટિમાં નહીં આવે, અને અભેદ આત્મા દ્રષ્ટિમાં નહીં આવે ત્યાં સુધી નિર્વિકલ્પ આત્માનો અનુભવ થઈ શકતો નથી. એમ આ છેલ્લી ત્રણ બોલ છે, એકદમ ટોપ ક્લાસ ટોપના છે, ટોપના. હવે 19મો બોલ, 18 પૂરો થયો. આ 18મો બોલ પૂરો થયો. હવે આ વિષય જરા સૂક્ષ્મ છે, અત્યાર સુધી તો એમને હું ચાલ્યો જતો હતો, સમજી ગયા. હવે 18, 19, 20 બોલ સૂક્ષ્મ છે, એટલે 18 બોલ તો ચાલ્યો. એમાં કોઈને પણ કાંઈ પૂછવું હોય તો પેલા પૂછે, પછી 19મો બોલ લેવું, કેમ કે આ વિષય જરાક સૂક્ષ્મ છે. સમજ ન પડ્યો હોય કે શું આ કહેવા માંગે છે તો પૂછી લેવું. અભેદને જોવાનું, હે, ભાઈ જયારે હું અભેદ છું, ગુણભેદ મારામાં નથી અને હું અભેદ છું, એ અભેદ ઉપર જયારે ટાટક મારે, એકાગ્ર થઈ જાય ઉપયોગ, ત્યારે અનુભવ થઈ જાય. સામાન્ય છું, મારામાં ગુણભેદ નથી, એમ જયારે એ અભેદ જ્ઞાયક ભાવ છું, એમ જ્ઞાયક એ તો અભેદ છે ને, જ્ઞાન વાળો એમ ન લેવું, એ તો વા ભેદ થઈ ગયો. જ્ઞાનમય બસ, જ્ઞાન દર્શનમય ખરે, મીઠામય છે, મીઠાસમય છે, મીઠાસ રૂપ છે, એ રૂપ છે. સાકર, સાકર અને મીઠાસ એ જુદી વસ્તુ નથી. જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનવાન ની જ્ઞાનમય, જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન વાળો નહીં, જ્ઞાન વાળો નહીં, જ્ઞાન વાળો તો ભેદ થઈ ગયો. તો વાળા ઘણા નીકળે, જ્ઞાન વાળો, દર્શન વાળો, ચારિત્ર વાળો, તો વાળા નીકળે પગમાં.
ગુરુદેવે કહ્યું છે કે વાળા 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 તો ઘણા વાળા વાળો, પણ એક વાળો નીકળે પગમાં ત્યારે મુશ્કેલીમાં નાખી દે, ત્યારે ઘણા વાળા વાળા ત્યાં શું થાય.
માટે આત્મા જ્ઞાનમય છે બસ, પછી જ્ઞાનમય પણ છે નહી, છે એ છે, પછી જ્ઞાનમય છે એ ન લેવું, એટલી હદે જયારે પહોંચે ત્યારે એને આત્મદર્શન થાય છે. બસ, ભેદ ને લક્ષમાં ના લેવો, ભેદ તો કેવળ માત્ર સમજવા માટે અથવા સમજાવવા માટે, પોતે ન સમજતો હોય તો એનો સારો લેવો પડે થોડો, અને પછી એનો સારો છૂટી જાય. 19મો, લિંગ એટલે કે પર્યાય, બોલો, ગુણ તો ગુણ, લિંગ એટલે પર્યાય, એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ વિશેષ, ઉમા અર્થાવબોધ હતો એટલે જ્ઞાન ગુણની પ્રધાનતાથી વાત કરે છે, બાકી તો બધા ગુણો એમાં રહેલા છે. પણ પર્યાય એવું જે ગ્રહણ, ગ્રહણ એટલે કે અર્થાવબોધ વિશેષ, અર્થાવબોધ અર્થનો બોધ એટલે જ્ઞાન ગુણ, અને આ જ્ઞાન ગુણની પર્યાય વિશેષ એટલે તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પર્યાય વિશેષથી નહીં અલિંગિત, પર્યાયને અડે એવો આત્મા નથી, પર્યાયને સ્પર્શતો નથી આત્મા, એને અડતો નથી, એટલે કે પર્યાયના ભેદનું જો લક્ષ કરશો તમે તો પણ આત્માની પ્રાપ્તિ નહીં થાય. એમ પર્યાય વિશેષથી નહીં અલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. એટલે કે આત્મામાં આ અનુભૂતિ થઈ, તે આત્મા સમ્યક દર્શન, તે આત્મા સમ્યક જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તે આત્મા, એમ જો તમે પર્યાયના ભેદ ઉપર લક્ષ જશો તો અભેદ આત્મા લક્ષમાં આવશે નહીં. જેમ ગુણભેદનું લક્ષ છોડાવે છે એમ પર્યાય હોવા છતાં પણ પર્યાય નું લક્ષ છોડી દો અને દ્રવ્ય નું લક્ષ કરો. પર્યાય છે ખરી, પણ પર્યાય નું લક્ષ છોડાવે છે. જેમ ગુણ છે પણ ગુણ નું લક્ષ છોડાવવું છે, એમ પર્યાયો ખરી પણ પર્યાય નું લક્ષ છોડાવીને શુદ્ધ દ્રવ્ય નું અવલંબન લેવરાવે છે. માટે પર્યાય હોવા છતાં એને અડતી નથી દ્રવ્યને, દ્રવ્ય સ્વભાવને પર્યાય અડતી નથી, સ્પર્શ કરતી નથી. એવો એક શુદ્ધાત્મા છે, તે દ્રષ્ટિનો વિષય છે, એના ઉપર દ્રષ્ટિ દો. પછી એના ઉપર દ્રષ્ટિ દેતા અનુભવ જયારે થાય, અનુભવ થાય ત્યારે ગુણભેદ કે પર્યાય ભેદ કઈ પણ દેખાતું નથી. પછી ધ્યેયપૂર્વક આખું જ્ઞેય થાય છે. એ વિષય જ્ઞાન નો આવ્યો, ઓલો વિષય પર્યાય અડતી નથી દ્રષ્ટિનો વિષય. અને અનુભવના કાળે પર્યાય મય થઈ જાય છે આત્મા. અનુભૂતિ તે આત્મા, શુદ્ધ જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, એમ આત્મા પર્યાય પણ આત્મા મય થાય છે. એનું નામ જ્ઞેય કહેવાય. પર્યાયથી રહિત આત્મા જે છે, પર્યાય દ્રવ્યને અડતી નથી એવું જે દ્રવ્ય છે, એ દ્રષ્ટિનો વિષય, સમ્યક દર્શનનો વિષય, શુદ્ધનયનો વિષય. હવે શુદ્ધનયના વિષય ઉપર ટાટક મારી અને જયારે અનુભવ થયો ત્યારે અનુભૂતિ કહો કે આત્મા કહો એક જ છે, એ કઈ જુદી, પર્યાય ને દ્રવ્ય કઈ જુદા નથી, એવો પણ એક સ્વજ્ઞેયનો ભાવ થાય છે. જ્ઞાન અપેક્ષાએ કથન, ઓલું દ્રષ્ટિ અપેક્ષાએ, ઓલું જ્ઞાન અપેક્ષાએ, એવો એક સ્થિતિ થાય છે અનુભવના કાળે. પણ પર્યાયને અડતી નથી એવો આત્મા છે, ઉપાદેય છે. મૂળ ઉપાદેય તત્વ જયારે લક્ષમાં લ્યો ત્યારે ગુણભેદ એમાં નથી અને પર્યાયને તો દ્રવ્ય અડતું જ નથી, કેમ કે પર્યાય નાશવાન છે. જોવાનું નડ્યું ને, કેમ કે એનો તો મારામાં અભાવ છે, મારામાં નાસ્તી છે, એમ એવું સામાન્ય ઉપર દ્રષ્ટિ દેતા એને અનુભવ થાય કે અનુભવ થાય તે પર્યાયથી અનન્ય છે, એવું જ્ઞાન પણ થાય. પર્યાયથી અનન્ય પ્રેરણ થયું તો એવું એને જ્ઞાન પણ થાય, દ્રષ્ટિપૂર્વક જ્ઞાન થાય. કેમ કે દ્રષ્ટિની મેઇન વાત છે, એ ધ્યાન રાખજો, એ મુખ્યતા છે. હા, એ નિશ્ચયપૂર્વક વ્યવહાર થાય છે, પણ વ્યવહારનું વજન નહીં આપવાનું. હા, તો જઈ શકશે નહીં, તો ધ્યેય ખોટું થશે. હા, માટે સીધો ટાટક માર કે પર્યાયનો મારામાં અભાવ છે, એવો સામાન્ય સ્વભાવ છે મારો, એને દ્રવ્યાર્થિક નેની ચક્ષુ ઉગાડી અને સામાન્યને અવલોકતો, વિશેષને નહીં અવલોકતો. એકલો સામાન્ય ચિદાનંદ આત્મા હું છું એમ તું દ્રષ્ટિમાં લે અને અનુભવ જયારે થાય તને, પછી જે અનુભવ થયો અનુભવથી પર્યાયમાં થાય, આત્મા જેવો છે એવું જ્ઞાનને શ્રદ્ધા આવું પર્યાયમાં થયું, તો એ પર્યાયથી પણ આત્મા પછી અનન્ય થાય છે, પછી એનો ભેદ દેખાતો નથી. એનો ભેદ, પર્યાયનો ભેદ તો છે, પર્યાય કઈ આત્મા નથી જાય, પણ દ્રવ્ય ને પર્યાય એનો જે ભેદ છે એ જણાતો નથી. એ અભેદ નહીં, એ આત્મા છે, એ પણ એક જ્ઞેય છે, ધ્યેય નથી, એને જ્ઞેય કહેવાય. જેમ કે આ જ્ઞેય અધિકાર છે, જેમ કે એક કોઈ મુંબઈની અંદર જબ્બો સીવડાવો હતો, હવે જબ્બાના સિલાઈના ભાવ બહુ થઈ ગયા મુંબઈમાં દાખલા તરીકે, તો એક ભાઈએ વિચાર કર્યો કે હવે આજે આ વખતે જબ્બો સીવડાવો નથી, પણ 2 મીટર કાપડ લઈ અને આપણે તો ઢાંકવું છે શરીર, જબ્બાના પૈસા ખર્ચવા સિલાઈના, એને બદલે આપણે કઈ શરીર ઢાંકીને નીકળવાનું. તો જવેરી બજારમાં કાપડનું કટકો લે 2 વાર ને ઓઢીને નીકળ્યો, સફેદ ઉઘાડા માથે તો છે જ, પાઘડી તો છે નહીં કોઈને. તો કે ભાઈ કોણ મરી ગયું, કોણ ગુજરી ગયું, ક્યારે સ્મશાન યાત્રા નીકળશે. બધા એક પછી એક મીંડા પૂછવા કે પણ આ પૂછો છો કા, તો પછી કે તમે આ ઓઢીને નીકળ્યા છો, તમે કપડા તો પહેર્યા નથી, સમજી ગયા. તો ઓલે વિચાર કર્યો કે આ ના હાલે, આ કપડું ઓઢાય નહીં, કપડું તો એને કાપવું પડે અને સીવડાવવું પડે. તે એક દરજી પાસે ગયો કે ભાઈ મારે હવે આ કપડું ઓઢીને હાલે એમ નથી, મારે તો સીવડાવવું પડશે, પૈસા ખર્ચવા પડશે. તો કે ભાઈ મને કાપતા આવડે છે, હું કટર છું, પણ મને સીવતા નથી આવડતું. તો કે તો ને કાપું, તો આની પાસે કપાવું તો કટકા મારે ઓઢાય નહીં, મારે તો કાપે અને સીવે તો કામ નહીં. પછી ગયો બીજા દરજી પાસે, તો બીજા દરજી પાસે કે હું તો કટર પણ છું અને સિલાઈ પણ કરું છું, તમને તમે ઉભા રહ્યો તમારું આ કપડું છે એને કાતર મારીને કટકા કરીશ અને પછી હાંધીશ બે કરીશ, તો કે કરો ભલે. તો એને કટકા કર્યા નિર્ભય રીતે, હો દયા ના કરી, એમ નહી બરાબર કટકા કરે, કટકા કર્યા અને પછી કર્યા જોઈન્ટ, સમજી ગયા, એવા જોઈન્ટ કર્યા કે હાંધો તો કર્યો પણ દેખાય નહીં, સાંધો દેખાય નહીં, એટલે આખો જબો થઈ ગયો, સમજી ગયા, છે તો હાંધો હાંધો એક કઈ થાય નહીં. એમ પ્રમાણ જ્ઞાન માં આવીને, પ્રમાણ જ્ઞાન એ કપડું છે, પ્રમાણ જ્ઞાન છે એ બે મીટરનું કપડું છે, સમજી ગયા, પછી એમાં જે કટકા કરવા એ નહીં છે, નહીં નું કામ કટકા કરવાનું છે. હવે નિશ્ચય નહીં થી જ્યાં કટકા કર્યા ત્યાં પાછો નિશ્ચય નહીં નો જે વિષય શુદ્ધાત્મા એનું અવલંબન લીધું, ત્યાં પર્યાયમાં અનુભવ થયો, તે અનુભવથી અનન્ય આત્મા જણાણો, તો એ પર્યાય ને દ્રવ્ય ની આરે એવો હાંધો કર્યો કે દ્રવ્ય ને પર્યાય નો ભેદ હોવા છતાં દેખાતો નથી, ત્યારે જબો થયો ને પહેરાય, કઈ વિચાર કોઈ કરે જ ને, જબો પહેરવાનો હરખ અનુભવે છે, જબો પહેરવાનો હરખ અનુભવે છે, સમજી ગયા, કોઈ રીતે તમે છે, પેલા દોરો હોય મોતી હોય બધું જુદું જુદું હોય, પણ જ્યાં હાર કર્યો અને હાર પહેર્યો કે આમાં આટલા મોતી છે ને આટલો લાંબો દોરો છે ને ક્યાં, હે એ તો હરખ કરે સુખ ભોગવે કલ્પનાનું. એમ આ ભગવાન આત્મા પરિણામથી રહિત તો છે, એ દ્રષ્ટિનો વિષય છે, પણ જે આ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવ્યો અને અનુભવ જયારે થાય ત્યારે એ પરિણામથી પણ આત્મા કથનચિત અનન્ય છે. દ્રવ્ય ને પર્યાય જુદું હોવા છતાં ભેદ દેખાતો નથી, કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હોય, અકર્ત તો શક્તિ અખંડ રીતિ ધરેહી, અકર્તા જોઈ દ્રષ્ટિમાં આવે છે આત્મા જ્ઞાયક, ત્યારે એને અનુભવ થાય છે, ત્યારે આત્મા જ્ઞાન દર્શન ચારિત્ર પ્રણમે છે, પ્રણમે તેને કરતા કહેવાય ને પરિણામને કર્મ કહેવાય, પણ દ્રવ્ય તે કરતા અને પર્યાય તે કર્મ એવો ભેદ પણ નહીં, આત્મા જ કરતા અને આત્મા જ કર્મ અને આત્મા જ ક્રિયા સટે કારક થી અભિન્ન એવું એક પરિણામ થાય એને સ્વજ્ઞેય કહેવાય, ઓને ધ્યેય કહેવાય, પર્યાયથી રહિત આત્મા તે ધ્યેય છે, ધ્યાનનું ધ્યેય, અને પર્યાયથી સહિત આત્મા થયો તે જ્ઞાનનું જ્ઞેય છે, ધ્યેયપૂર્વક આવું જ્ઞેય થાય છે. આ તારો પ્રશ્ન હતો ને, વધારે ખુલાસો. એ વાત કહે છે કે દ્રષ્ટિના વિષયથી જો તો પર્યાય દ્રવ્યને અડતી નથી, એવો શુદ્ધાત્મા ઉપાધિ છે. આ રીતે પર્યાય વિશેષથી નહીં, પર્યાયના ભેદથી નહીં, ભેદને કાઢી નાખો, છોડી દો લક્ષમાંથી, આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. વસ્તુ અભેદ છે, અભેદમાં ભેદ કલ્પનાથી સમજાવવામાં આવે, પણ ભેદ છે નહીં, કટકા થતા નથી એમાં, સોનું પીળું તે સોનું, ચીકણું તે સોનું, તો અહીંયા કઈ કટકા ન થાય, એ તો છે ઈ છે, તો સમજાવવા માટે ભેદ કલ્પના કરે,
સમજણ હોય ત્યારે તો દ્રષ્ટિનો વિષય
થઈ જાય. 20મો બોલ, હવે બે બોલ છે એ દ્રષ્ટિની પ્રધાનતાથી વાત કરી, હવે 20મો બોલ જ્ઞાનની પ્રધાનતાથી વાત કરી, દ્રષ્ટિપૂર્વક જ્ઞાન થાય ને થાય, નહીતર તો એકાંત થઈ જાય, શાદવાદ સાથે સુસંગત એવી દ્રષ્ટિ પ્રગટ થાય, એ દ્રષ્ટિનો વિષય જયારે આવે દ્રષ્ટિમાં શ્રદ્ધામાં ત્યારે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, એ સમ્યક જ્ઞાન જેમ છે તેમ જાણે છે, દ્રવ્યને દ્રવ્યરૂપ ને પર્યાયને પર્યાયરૂપ જેમ છે એમ જાણે છે. લિંગ એટલે કે પ્રતિભિજ્ઞાનનું કારણ, એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ સામાન્ય, તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્યથી નહીં આલિંગે તેવો શુદ્ધ પર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. શું કહે છે કે લિંગ એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ, પ્રત્યભિજ્ઞાનનું કારણ એટલે કે જે ગઈકાલે મેં જોયા હતા એ જ ભાઈ આ છે, જે ગઈકાલે મેં જોયા હતા તેના તે ભાઈ આ છે, બીજા કોઈ નથી. જે ગઈકાલે મેં જોયા હતા તે પદાર્થ આ છે. ગઈકાલે જે મકાન જોયું તો તેનું તે આ મકાન છે. ગઈકાલે મોટર જોયું હતી તેને તે આજે વર્તમાનમાં છે. પ્રત્યભી જ્ઞાન એટલે કે મતિ જ્ઞાનની ધારણામાં જે વસ્તુ હોય એને ફરીથી જોડરૂપ કરીને વર્તમાનમાં તેનું છે તેનું તે છે એવું જાણવું એને પ્રત્યભી જ્ઞાન કહેવામાં આવે છે. જાણેલાનું સ્મરણ રહી જાય અને સ્મરણ પછી પાછો બે દી ચાર દી આઠ દી પછી એને સ્મરણ આવે તો એમ આવે કે આ તો આઠ દી પહેલા જે ભાઈ જોયા હતા તેના તે આ ભાઈ છે, મને આઠ દી પહેલા મળ્યા હતા એમ. અથવા હું આ લતામાં ગયો હતો અને આઠ દી પહેલા ઈ આ જ ટાવર હતો અને આ ટાવર છે એ આજે પાછો મેં જોયો. એનું નામ પ્રત્યભી જ્ઞાન. જાણેલા પદાર્થને વર્તમાનમાં જોડરૂપ જ્ઞાન કરીને એને જાણવું તેનો તે, એનું નામ પ્રત્યભી જ્ઞાન કહેવામાં. એ જાતિ સ્મરણ થાય તો થાય, તો થાય નકર ન થાય. જે હું મહાવેદેમાં હતો તેનો તે હું છું એ તો જાતિ સ્મરણ જ્ઞાન થાય એને થાય. લિંગ એટલે કે પ્રતિભી જ્ઞાનનું કારણ. એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ સામાન્ય. અર્થાવબોધ કયો તો પહેલા ગુણભેદ, પછી અર્થાવબોધ વિશેષ પર્યાય કહીતી, હવે અર્થાવબોધ સામાન્ય એટલે દ્રવ્ય. તેનું તે તેનું તે તેનું તે આપણે આ અદ્વિતીય ચક્ષુમાં આવે છે ને કે આત્મા અનન્ય છે તેનો તે તેનો તે. મરીચીના જીવમાં જે ભગવાન મહાવીરનો આત્મા હતો તે મહાવીરના ભાવમાં પણ તેનો તે આત્મા છે. આત્મા બદલતો નથી, પર્યાય બદલે છે પણ આત્મા બદલતો નથી. તો સામાન્ય વસ્તુ જે છે તો તેની તે તેની તે તેની તે છે અનાદિ અનંત. તો કહે છે કે હવે આ જે સામાન્ય આત્મા છે એ સામાન્ય આત્મા એ પણ લિંગ છે. કેમ કે પર્યાય થી તે ભેદ કર્યો એને. પર્યાય જે પ્રગટ થાય છે એ જ આત્મા છે, એને અડતો નથી, એને દ્રવ્ય અડતું નથી. કેમ કે પર્યાય તે આત્મા અટાણે એટલા માટે કેવું છે કે પર્યાયમાં આનંદ આવે છે. આનંદનું વેદન પર્યાયમાં થાય છે. ઓલા સામાન્યમાં દ્રવ્યનું તો વેદન થતું નથી અને મારે તો આનંદનું કામ હતું એટલે મારા માટે તો જે પર્યાય પ્રગટ થઈ એટલો જ આત્મા. જેટલું સુખ આવ્યું તેટલો આત્મા. એમ પર્યાયને અહીંયા આત્મા કેવો છે. જ્ઞાન પ્રધાન કથનમાં પર્યાયને આત્મા કહેવાય, દ્રષ્ટિપ્રધાન કથનમાં ત્રિકાળી દ્રવ્યને આત્મા કહેવાય. એમ આ જાણવાનો વિષય, દ્રષ્ટિપૂર્વક જ્ઞાન થાય છે ત્યારે પર્યાયમાં આનંદ આવે છે. તો એ સમ્યક દર્શન તે આત્મા, સમ્યક જ્ઞાન તે આત્મા, મારે તો એનું કામ હતું એમ. લિંગ એટલે કે પ્રતિભી જ્ઞાનનું કારણ. એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ સામાન્ય, તે જેને નથી એટલે સામાન્યનો પણ ભેદ તું લક્ષમાં લેમાં એમ. અને અનુભવ થયો અને જે પર્યાય પ્રગટ થઈ તેટલો આત્મા એમ. કેમ કે હું આનંદ ભેરો છે પણ આનંદ મને વેદનમાં નથી આવતો. મારે કામ આનંદના વેદનનું, એ મારે કામ છે. એક લાખ પાઉન્ડ ડિપોઝિટ પડ્યા હોય બેંકમાં પણ આજે 500 પાઉન્ડ તમે ડ્રો કર્યા તો 500 પાઉન્ડની જ વસ્તુ લઈ શકાશે. ઓલા જે પૈસા પડ્યા છે એનો કઈ ઉપયોગ તો નથી. પછી એ પૈસા હોય તો ઠીક ને ન હોય તો ઠીક. માટે 500 પાઉન્ડ ડ્રો કર્યા તો આજે 500 પાઉન્ડની વસ્તુ આપણે લઈ લ્યો તો એટલો જ ઉપભોગ થાય. જેટલો તમે 500 પાઉન્ડની વસ્તુ લ્યો એટલો ઉપભોગ થાય ને. તો જેટલી દ્રવ્યને અવલંબે પર્યાય પ્રગટ થઈને આનંદ આવ્યો, જેટલી માત્રામાં આનંદ આવ્યો એટલો આત્મા. પછી વધારે આનંદ આવ્યો તો એ આત્મા. મારે તો એ આનંદનું કામ છે. એટલે પર્યાયને અહીંયા આત્મા વેદનભૂતની અપેક્ષાએ કહેવામાં આવે. વેદાય છે પર્યાય, ભોગવટો પર્યાયનો પર્યાયમાં થાય છે ત્યારે ભોગવટાની મુખ્યતાથી પર્યાયને આત્મા કહેવાય. એટલે કે અર્થાવબોધ સામાન્ય તે જેને નથી તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્યથી નહીં અલિંગિત. દ્રવ્યને પર્યાય અડતી નથી. ઓલી દ્રવ્યને પર્યાય અડતી નથી, હવે પર્યાયને આ દ્રવ્ય અડતું નથી. સામસામું અલિંગિત એવો શુદ્ધ પર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ પર્યાય તેટલો આત્મા છે બસ. કેમ કે મારે તો પર્યાયમાં આનંદનું કામ હતું ને આનંદ આવ્યો એટલો આત્મા છે. ત્રિકાળી દ્રવ્ય સામાન્ય છે એમને એમ છે પણ મને કાંઈ વેદાતો નથી માટે એ મને અડતો નથી એ દ્રવ્ય અડતો નથી મને, માટે એમ ઉપચારથી કહેવાય, ઉપચારથી કહેવાય. અભેદ અભેદ નહીં, એ આત્માનું વેદન છે એમ કહેવાય. અભેદ નહીં, આત્મા આત્માને વેદે છે, અને ભેદ નહીં, એના પરિણામ વેદાય છે, દ્રવ્ય વેદાતું નથી. આત્મા આત્માનો અનુભવ કરે છે એમ કહેવાય. લ્યો, 20 નો થયો પૂર્ણા, નો થયા ત્રણ બોલ પૂરા થયા. જો આનો ખ્યાલ નહીં આવે તો એને કાં તો એ દ્રષ્ટિના વિષયના એકાંતમાં ખેંચાઈ જશે, અને કાં આ પર્યાયથી સહિત આત્મા છે એ જે વ્યવહારની વિષય છે એને નિશ્ચયની વિષય બનાવી દઈએ તો પણ દ્રષ્ટિ ખોટી થઈ જાય. એટલે બહુ જરૂરની આ વસ્તુ છે, સમજી
ગયા?
આ છે ને એકદમ બહુ ઝીણી વાત છે, અને સારી સમજવા જેવી, અને સમજાવી છે કે એમ કે છે કે ભગવાન જે આત્મા છે એ તો બંધમોક્ષના પરિણામથી ભિન્ન છે, નવ તત્વથી ભિન્ન છે, તેથી તે શુદ્ધ છે. આપણે આર્તિક આત્મા આવ્યું હતું બરાબર, તો એવો જે શુદ્ધ આત્મા છે એ શુદ્ધ આત્માનું આત્મા અવલંબન લે છે, એટલે પરિણામ ત્રિકાળી દ્રવ્યનું અવલંબન લેવા જાય છે અને એમાં એકાગ્ર થાય છે. પરિણામ એમાં દ્રવ્યમાં એકાગ્ર થાય છે. એકાગ્ર એટલે એકને અગ્ર કરીને એમાં સ્થિરતી થાય, સ્થિરતા ધ્યાનમાં. તો એ જે ધ્યાન પ્રગટ થયું એ ધ્યાનનું ધ્યેય તો ધ્રુવ ભગવાન છે, ધ્રુવ આત્મા જ ધ્યેય છે, અને એ ધ્રુવનું જે ધ્યાન કરે છે એ પર્યાય છે. એ પર્યાયનું નામ ધ્યાન, પર્યાયનું નામ કહેવાય ધ્યાન. જેમ પાડાનું કોઈ ધ્યાન કરે તો પાડાને કહેવાય ધ્યેય, અને ધ્યાન જે પર્યાય થાય કે હું પાડો છું હું પાડો છું એવા જે પ્રણમન થયું. તમે આની કોઈ બેસો જરાક, આમ મારે આનું ડોકું નડે જરાક, લાંબો છે. એટલે પાડો છે એ ધ્યેયના સ્થાને છે, અને હું પાડો છું એવું જે ધ્યાન કરનારો પુરુષ, એ હું પાડો છું હું પાડો છું, તો હું પાડો છું પાડામાં હું પણનું જે પરિણમન થાપ્યું એનું નામ ધ્યાન, અને પાડો છે તે ધ્યેય, પાડો છે તે ધ્યેય. હવે જ્યાં સુધી હું પાડો છું હું પાડો છું એવા વિકલ્પ દ્વારા પાડાનું ધ્યાન કરતો હતો ત્યાં સુધી પાડો ભિન્ન ધ્યેય અને ધ્યાન ભિન્ન રહેતું હતું, સમજી ગયા? પણ ધ્યાન કરતા 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 એવો કાળ આવી ગયો કે હું તો પાડો જ છું, આ પાડો અને હું ધ્યાન કરનારો એમ મેર્યું,
એમ છૂટી ગયો, પાડો સહજ થઈ ગયો.
સાહેબ પાડો જ છું, પાડો નિર્વિકલ્પ, પાડો છું એ નિર્વિકલ્પ, અને પાડાનું ધ્યાન કરતો હતો ત્યાં સુધી સવિકલ્પ,
સવિકલ્પ હતો, અને એ પોતાને જુદો ખ્યાલમાં લેતો.
હા, ધ્યાન કરનારો જુદો અને ધ્યેય જુદું, એમ બે પણ થતું હતું, સમજાય છે? બે પણ હતું. ત્યાં સુધી હું પાડો છું એવો એને નિર્વિકલ્પ અનુભવ નતો થતો, હું મનુષ્ય છું અને હું પાડાનું ધ્યાન કરું છું, મારે પાડું થવું છે. હું મનુષ્ય છું છતાં મારે મનુષ્ય રહેવું નથી, મારે તો પાડો થવું છે. હવે પાડો થવું હોય, આ શાસ્ત્રમાં છે, પાડો થવું હોય તો એને પાડાનું ધ્યાન કરવું જોઈએ, સમજી ગયા? પાડાનું ધ્યાન જયારે કરે, ધ્યાન કરે શરૂઆતમાં, ત્યારે તો હું મનુષ્ય છું ને આ પાડાનું રૂપ, પાડો ચિત્રે ચિત્રે પાડો, આ પાડો છું આવું થવું છે, સમજી ગયા? અને કા પાડાને હમે રાખે, કઈક ધ્યેજ રાખવું જોઈએ ને, તો મારે પાડો થવું છે, હું છું મનુષ્ય પણ મારે તો પાડું થવું છે. હવે પાડાનું જયારે ધ્યાન કરે છે ત્યારે ધ્યાન કરનાર અને ધ્યેય ત્યાં સુધી જુદું છે, ત્યાં સુધી તો વિકલ્પ છે. ધ્યાન કરનારો પુરુષ જુદો અને ધ્યેય જુદું, સમજી ગયા? હવે જયારે એ પાડાનું ધ્યાન કરતા 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 વૃત્તિ એવી થઈ જાય છે, વૃત્તિ એની એવી થઈ જાય છે તદાકાર પાડા મય એવી થઈ જાય છે કે મનુષ્ય પર્યાયનું વિસ્મરણ થઈ જાય છે, અને હું તો પાડો જ છું, ખલાસ. હવે હું પાડો છું, પછી એ ધ્યાન કરવાનું છોડી દે છે, ધ્યાન છૂટી જાય છે, ધ્યાન રહેતું નથી. કેમ કે ધ્યાન અને ધ્યેય બે એક થઈ ગયું, એક થઈ ગયું. ધ્યાન કરનાર અને ધ્યેય જુદું રહ્યું નહીં. હવે ધ્યેય કહો કે ધ્યાન કહો કે જ્ઞાતા કહો, હું તો હું પાડો જ છું. એવું એને નિર્વિકલ્પ અનુભવ થાય છે. એ તથા પ્રકારનો નિર્વિકલ્પ, ઓલો વિકલ્પ છૂટી જાય છે. હું આ વિચારવા જેવું છે.
સાચી વાત છે. આ છે ધ્યાન કરતા કરતા પોતે છે એ છૂટી જાય છે, અને ધ્યાન રૂપ પોતે જેવો છે.
એટલે આજે અમારા બેને પ્રશ્ન કર્યો ને, એવા પ્રશ્નો મારી પાસે ઘણા આવ્યા હતા. હમણાં હું ગયો તો ફિરોઝાબાદ, એટલે ફિરોઝાબાદ એટલે જયપુરથી આગ્રા, આગ્રાથી ફિરોઝાબાદ છેટું છે. અને ત્યાં એક આપણે મોટું મંદિર છે કરોડ રૂપિયાનું, છદામીલાલે કરેલું, છદામીલાલનું ખૂન થઈ ગયેલું, આપણે જૈન છે. અને અમે એને ત્યાં ઉતર્યા હતા, તો શિબિર હતી એટલે વાંચનમાં આ વિષય મેં થોડોક મૂક્યો, બહુ એકદમ વિસ્તારથી નહોતો કર્યો. કે મેં કહ્યું કે જ્યારે સમ્યક એકાંતનું અવલંબન થાય છે ત્યારે અનેકાંતિક જ્ઞાન સાથે પ્રગટ થાય જ છે, એમાં એકાંતનો દોષ કોઈ લાગતો જ નથી. કેમ કે જ્યારે ધ્રુવ પરમાત્માનું ધ્યાન આત્મા કરે છે ત્યારે એ ધ્રુવનું ધ્યાન કરે છે, ત્યારે ધ્રુવ તો પર્યાયથી રહિત જ છે, પર્યાયથી રહિત એવા ધ્રુવનું ધ્યાન કરે. પણ જ્યારે એ ધ્યાન કરે તો કરનાર છે પર્યાય, પણ જ્યારે એ ધ્યાન ધ્યેયમય થઈ જાય પરિણામ, ત્યારે ધ્યાતા ધ્યાન ને ધ્યેય એવો ભેદ છૂટી જાય છે, નાતા જ્ઞાન ને જ્ઞેય નો ભેદ છૂટી જાય. એમ જરાક થોડીક વાત એક થોડીક જ કરી. એમાં એક ભાઈ બેન સમજી કે ગામડેથી આવ્યા હતા, છેટેથી ચાર પાંચ બહેનો આવ્યા હતા, એને પકડી લીધું. એ વાંચન પૂરું થયા પછી એને માગણી કરી કે આ વિષય અમારે સમજવો છે, અમારે કઈ બીજું સમજવું નથી. તમે સમજી ગયા? કેમ કે આટલું ફરીથી નહીં, પણ મેં કહ્યું જ નતું, ખાલી ઈશારો કર્યો હતો, ઈશારો કર્યો હતો કે ધ્યેયનું ધ્યાન કરતા જ્ઞાનનું જ્ઞેય સરસ થાય છે, તે પર્યાયથી રહિત એ શ્રદ્ધાનમાં આવે છે, અને પર્યાયથી સહિત હું છું એવું જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય આખો આત્મા. પછી એ બહેનો આવ્યા અને ભાઈ એને એવી પકડ કરી લીધી, જબરજસ્ત પકડ કરી લીધી. પછી તો આવા પ્રશ્નો તો ઘણા વખત મને અમે આવ્યા કરતા હોય. તમે જે પ્રશ્ન કર્યો, હવે આ પાડાનું ધ્યાન, પાડાનું દ્રષ્ટાંતથી તમને બરાબર સમજાઈ જશે, બેસી જશે ધ્યેય અને જ્ઞેય, કે એ હું પાડો જ છું, નિર્વિકલ્પ થઈ ગયો. પછી હું ધ્યાન કરનારો અને હું મનુષ્યને આ એકાઈ રહ્યું નહીં, ખલાસ. પછી તો એવે રવાડે ચડી ગયો કે મને આ બાર માંથી નીકળી શકતો નથી, આ બાર મોટું કરાવો, નીકળી શકતો નથી. કેમ કે હું તો પાડો છું મારો સંગ્રહ, સમજી ગયા? કેમ કે એમાં નિર્વિકલ્પ થઈ ગયો ને, એને શંકા નથી કે હું કથનચિત મનુષ્યને કથનચિત પાડો, એમ શંકા નથી, નિશાન થઈ ગયો. પછી ગામમાંથી માણસોને બોલાવ્યા કે આને સમજાવો, આને ભૂત ભરાઈ ગયું છે કે હું પાડો છું, પાડો તો છે નહીં, આપણે બધા જોઈએ છીએ કે મનુષ્ય છે, પાડો તો છે નહીં, છતાં એને ભૂત ભરાઈ ગયું છે. પછી એક સમજાવવા આવ્યા, બે સમજાવવા આવ્યા, પાંચ, એમ સમજાવતા સમજાવતા એક ભાઈ આવ્યા સમજાવવા, તો એને કયાથી સમજાવું, બીજું તો કઈ, એને એમ કહી કે તું મનુષ્ય છો તો માનશે નહીં, તો એ તો કઈ હું પાડો જ છું. તો કે ભાઈ તમે પાડો છો બરાબર છો ને, પાડા તો પાડો થઈ ગયો છે, પાડો જ છું કે થઈ ગયો નહીં, પાડો જ છું. તો પાડાને તો બે શિંગડા હોય બરાબર ને, તમે નીકળી શકતા નથી બાર માંથી. તો હા, મોટા બે શિંગડા છે, હું આમાંથી નહીં નીકળી શકું. તો કે જો તમારો જરાક હાથ લઈ અને આમ ફેરો તો, સમજી ગયા? પછી એનો હાથ એ નતો લેતો કે જરાક તો આમ મદદ કરી. પછી આ બીજો શિંગડા તો નથી, શંકા પડી ગઈ, જરાક શંકા પડી. પછી કે પાડાનું તો પૂછડું હોય, કે હા હોય કે છે પૂછડું, તો પૂછડું છે મને, કેમ કે હું તો પાડાનું રૂપ ધારણ. તો કે જરાક હાથ પછવાડે જરા ફેરો હતો, મને પૂછડું તો બતાવો, પૂછડું ક્યાં હતું? પછી કે પાડાને ચાર પગ હોય, હા કે છે ને ચાર પગ, મને કે ચાર પગ બતાવો, જો ક્યાં છે ચાર પગ. હાથ લઈને આમ ફેરવે આમ, તો બે, અરે બે પગ છે, અરે હું તો મનુષ્ય છું, હું તો પાડો નથી. અરે શું નીકળ્યું? ભ્રમણા નીકળી. છૂટું શું? કેવળ ભ્રમણા ગઈ કે નહીં, મનુષ્ય તો બની ગયો હતો પહેલેથી, મનુષ્ય તો હતો જ, મનુષ્ય ક્યાં થવું છે? મનુષ્ય તો હતો જ.
તો જે આ પાંડાની માફક ગાંડો બહેને આપણે બધા ગાંડા મહિના છીએ, હું પુરુષ છું, સ્ત્રી છું, આપણે ગાંડા
ગાંડ પણ છે. હાવ ગાંડ પણ 100%.
હું આ પુરુષ છું, આત્મા છે, ભૂલી ગયો, હું પુરુષ છું.
એ પાડાની જગ્યાએ છે. એમ જયારે હવે ધ્યેય પૂર્વક જ્ઞેય કેમ થાય છે કે જયારે શુદ્ધાત્માનું આત્મા ધ્યાન કરે છે, પહેલા ગુરુ ગમે શુદ્ધાત્માનું સ્વરૂપ સમજવાની બહુ જરૂર છે. શુદ્ધાત્મા એટલે જે ધ્યેય છે, જેનું ધ્યાન કરીને એ મય થવું છે. તો એ ધ્યેયનું સ્પષ્ટ જ્ઞાન જ્યાં સુધી ના હોય, એને શ્રદ્ધામાં ન હોય, ત્યાં સુધી ધ્યાન જવાબ નહીં આપે. ત્યાં સુધી વિકલ્પ જ ઉત્પન્ન થયા કરશે, દુઃખી થયા કરશે. વિકલ્પ ઉત્પન્ન થયા દુઃખી, સમજી ગયા? એમાં કઈ આનંદ નો વેદન તો આવશે નહીં. એનું કારણ કે મૂળ જે શુદ્ધાત્મા છે, જે ધ્યેય છે, જેનું ધ્યાન કરવું છે, જે મય થઈ જવું છે પોતાને, જે મય જે રૂપ થઈ જવું છે. હવે એ રૂપ તો એના ખ્યાલમાં હોય નહીં. એમાં કોઈ સોનગઢના સંત મળે, અને એ શુદ્ધાત્માનું સ્વરૂપ પ્રતિપાદન કરે ને ભેદ જ્ઞાનથી બધું જુદું પાડીને હથેળીમાં આત્મા આપે કે તારો આત્મા તો આવો છે, સમજી ગયા? એ શુદ્ધાત્મા જયારે એને લક્ષમાં આવી જાય છે, એટલે ખ્યાલમાં આવે છે, પછી એ શુદ્ધાત્મામાં ઉપયોગ લગાવે છે ધ્યાનના કાળે, સમજી ગયા? તો જેવો શુદ્ધાત્મા જ્ઞાયક છે, એ જ્ઞાયકનું જયારે ધ્યાન કરે છે, તો જ્ઞાયક છે એ તો ધ્યેય છે, જ્ઞાયક છે એ તો ધ્યેય છે. આ હું શુદ્ધાત્માનું ધ્યાન કરું છું, આ હું શુદ્ધાત્માનું ધ્યાન કરું છું, ત્યાં સુધી બે ચીજ જુદી છે. ત્યાં સુધી વિકલ્પ છે, ત્યાં સુધી હજી વિકલ્પ છે, ત્યાં સુધી અનુભવ નહીં, અનુભવ નથી આવ્યો, ભેદ પડ્યો. હવે જયારે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ વારંવાર રટણ 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 થતા થતા એક સમય એવો આવે કે હું જ્ઞાયક છું એવો વિકલ્પ છૂટી જાય. હું જ્ઞાયક છું એવો જે ધ્યેય અને ધ્યાન એનો જે વિકલ્પ ઉઠતો હતો એ છૂટી જાય. હું તો જ્ઞાયક જ છું એ રૂપ થઈ જાય, એ રૂપ આનંદમય આત્મા થઈ જાય પરિણામથી. હવે જયારે પરિણામથી આનંદમય થઈ જાય છે, ત્યારે પરિણામનો વિષય તો ધ્યેય હતો, પરિણામ તો ધ્યાન હતું, પરિણામ તો ધ્યાન હતું, ધ્યેય તો એનો ધ્રુવ પરમાત્મા હતો, જ્ઞાયક હતો. હવે જયારે પરિણામ એ મય થઈ જાય છે, ત્યારે ધ્યાનનું જે ધ્યેય થાય છે, ત્યારે એ પર્યાય સહિત આત્મા ધ્યાતા ધ્યાન ને ધ્યેય એ એક રૂપ થઈ જાય છે, એક રૂપ. એમાં આ ધ્યેય, આ ધ્યાન ને આ ધ્યાતા એવો ભેદ બિલકુલ નિર્વિકલ્પ ધ્યાનમાં છૂટી જાય છે, ત્યારે એ મય આત્મા થઈ જાય છે. એનું નામ જ્ઞાનનું જ્ઞેય. ધ્યાનનું ધ્યેય તો પર્યાયથી રહિત, અને જ્ઞાનનું જ્ઞેય પર્યાયથી સહિત. કઈ પર્યાય? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના જે પરિણામ પ્રગટ થાય, શુદ્ધ પરિણામ. શુદ્ધ દ્રવ્ય તે ધ્યેય છે, શુદ્ધ પર્યાય તે ધ્યાન છે, અને શુદ્ધ પર્યાય અને શુદ્ધ દ્રવ્ય એકાકાર થાય તેને ધ્યાતા કહેવામાં આવે. એ એકરૂપ જ્ઞાનનું જ્ઞેય થઈ ગયું. એ જ્ઞેયમાં પર્યાય સહિત છે અને ધ્યેયમાં પર્યાયથી રહિત છે. ધ્યેય છે એ શુદ્ધ પર્યાયથી રહિત છે, અને જે જ્ઞેય થયું એ શુદ્ધ પર્યાયથી સહિત છે. એમ સમય એક, ધ્યેયનો અને જ્ઞેયનો સમય એક થાય ત્યારે અનુભવ થાય. ઊંચા પ્રકારની ત્યારે સવિકલ્પ દશામાં જયારે આવે, પોતે સવિકલ્પ દશામાં સાધક થઈને આવ્યો તો બીજાને સમજાવવા વખતે અથવા પોતે વિચાર કરે તો ત્રિકાળી દ્રવ્ય તે ધ્યેય છે, અને આ વર્તમાન પર્યાય છે એ મોક્ષની માર્ગની પર્યાય છે, આ સંવરની પર્યાય છે, એવો પોતાને ભેદનો વિચાર આવે અને બીજાને જયારે સમજાવે ત્યારે પણ દ્રવ્ય અને પર્યાયને જુદું પાડીને સમજાવે. દ્રષ્ટિમાં તો ત્રિકાળી દ્રવ્ય છે, દ્રષ્ટિમાં તો ત્રિકાળી દ્રવ્ય છે પણ એ ખસે નહીં, પણ નિર્વિકલ્પ ધ્યાનમાં દ્રવ્ય અને પર્યાયનું અનન્યપણે વેદન આવતું હતું એ છૂટી ગયું. કેમ કે આ દ્રવ્યના પર્યાય એટલો ભેદ આવ્યો ને, એ ચારિત્રનો દોષ છે, એ ચારિત્રનો દોષ છે. એ પછી પાછો જ્યારે પેલા નિર્વિકલ્પ ધ્યાન વખતે જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય ધ્યાતા ધ્યેય ને ધ્યેયનું એકરૂપ થતું હતું ને શુદ્ધ ઉપયોગ, એવો ફરીને પાછું જે ઉપયોગમાં જામી જાય તો પેલી સ્થિતિ હતી નિર્વિકલ્પ બી આવે. એમ વારંવાર વારંવાર આવવા મળે તો એ જામી જાય એક સામે બે ઘડીમાં કેવું જ્ઞાન સમજાય છે. ઇલિકા ચટકાવે ભમરી ને એવું આવે છે એ બઈ થઈ જાય.
આટલી લગ્ની જોઈએ વસ્તુનો બરાબર ખ્યાલ કર્યા પછી એવી લગ્ની.
પેલા તો સ્વરૂપ નું આખું બરાબર ખ્યાલ
ના હોય ત્યાં સુધી પેલો નિર્ણય પાકો થવો જોઈએ કે મારું યથાર્થ સ્વરૂપ શું છે. એમ આ નવ તત્વથી ભિન્ન હોવાથી શુદ્ધ છું. આરતી ગાથામાં આવ્યું હતું નવ તત્વથી અત્યંત જુદો. પાછું કોણ કહે છે ખબર છે કે જે સમ્યક દર્શનાન ચારિત્રરૂપે પ્રણિમો જેનો મોક્ષ થયો છે એવા ધર્માત્મા એમ કહે છે પરિણમીને એમ કહે છે કે હું અપરિણામી છું. પરિણમીને કહે છે કે હું તો અપરિણામી ધ્રુવ છું. મારામાં આ સંવર ને નિર્જરાથી હું અત્યંત જુદો છું. સંવર નિર્જરા રૂપે પરિણમે છે તો પણ એ સંવર નિર્જરાથી હું જુદો છું. કેમ કે ત્યાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે, ત્યાં ધ્યેય બતાવવું છે. ધ્યેયનું જે ફળ આવે એ જ્ઞેય થાય, પણ ધ્યેય આવે તો જ્ઞેય થાય સાચું, પણ ધ્યેય ખોટું હોય તો.
આટલા બધા ગામ રસ્તામાં આવ્યા, આટલા મકાનો આવ્યા, બધું આવ્યું, એનો ધ્યેય પહોંચીને સાંભળવાનો
હતો. રસ્તાનું ક્યાંય ખ્યાલ ના આવે, રસ્તામાં શું શું આવ્યું કઈ ખબર,
કઈ તમને ખબર નથી. હા, જ્યાં પહોંચવું છે એ લક્ષમાં હોય.
હવે આ ઘર નથી આવતું, ઘર નથી આવતું એમ વિચાર ન કર્યો.
ના ના, કઈ
એને ધ્યેયમાં એ ખ્યાલ છે, એને જે પુરુષાર્થ જે છે એનો વેટ કરવાનો એમાં એને ખ્યાલ છે કે આ જગ્યાએ હું પહોંચવાનો છું.
તારો પ્રશ્ન હતો એનો ખુલાસો વિશે અત્યારે પાડાના ધ્યાનથી આવી આનો પ્રશ્ન હતો. ઝીણી વાત છે.
નવ તત્વથી લોકો પારો, મોક્ષના પરિણામથી પણ લોકો પારો, બંધ અને મોક્ષ બે પરિણામથી લોકો પારો, ખાલી વિચારથી પણ બહુ કામ.
અરે જો એ થઈ ગયું તો કામ થઈ ગયું, કામ થઈ ગયું મેન, એ નિશ્ચય થઈ ગયો, નિર્ણય થઈ ગયો કે હું બંધ મોક્ષના પરિણામથી ભિન્ન છું.
ગુરુદેવે જે વાતો મૂકી છે ને એ બધી કઠણ નથી પણ સહેલી છે. આપણા મમુક સાહેબ એમ લેવાનું છે, જો વચમાં કઠણ શબ્દ મૂક્યો ને તો મારા થી નહીં જાય, અટકી જશે
જીવ. એટલે આમ છે, નિષેધ નિશ્ચયના બળે.
પણ વિચાર એમ કરવો,
વ્યવહારનો નિષેધ કરવો પડશે. હવે કેમ કરવો પડશે ખબર છે કે વ્યવહારનો પક્ષ છે. હવે જયારે વ્યવહારનો પક્ષ છૂટી જશે અને અનુભવ થશે પછી વ્યવહારનો નિષેધ કરવાની જરૂર નથી.
એટલે એમ
વ્યવહારનો નિષેધ નિશ્ચયની પ્રાપ્તિ અર્થે છે. વ્યવહારનો નિષેધ કરવામાં આવે છે એ તો નિશ્ચયની પ્રાપ્તિ અર્થે છે, નિશ્ચયમાં જવા માટે છે. પછી તો કઈ નથી, પછી છે એમ જાણે છે. પછી કોઈ નય પક્ષ વિધિ નિષેધ નથી, જેમ છે એમ જાણે છે. દ્રવ્ય ને દ્રવ્ય ને પર્યાય ને પર્યાય રૂપ જાણે છે. બસ થાય, પછી તો જાણના
થાય કે પુરુષાર્થની ઘણી જરૂર છે. પણ કઠણ છે એમ જો વચમાં આજે ઉલ્લેખ હશે ને તો શું થાય છે, અટકી જાય.
કહેવાનો એમનો આશય એમ છે કે આ જે વિષય છે એ બહુ ઘેરો છે, અનાદિનું અજાણ્યું તત્વ છે, એટલે એને બહુ શાંતિથી ધીરજથી ગંભીરપણે ઊંડાણ ઉતરીને એને એમાં જાણવું પડે. એવું છે, હવે તમારો જે આત્મા છે, તમારો જે જ્ઞાયક આત્મા, જે આપણે એને આત્મા કહીએ છીએ, જે ધ્યેય છે એને જ આત્મા આપણે કહીએ છીએ. સમજીએ, ધ્યાનને આત્મા કેવો તે વ્યવહાર છે, અને ધ્યેય અને ધ્યાનને ધ્યાતાના આત્મા કેવો એ પણ વ્યવહાર છે. ભેદ નહીં, પર્યાયથી સહિત આવી ગયું. ધ્યાન અને ધ્યેય એને એક કરીને ધ્યાતા કેવો એને આત્મા કેવો એ પર્યાયથી સહિત લીધો ને. એ જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞાનનું જ્ઞેય છે, પણ ધ્યાનનું ધ્યેય નથી. તો ધ્યાનનું ધ્યેય શું છે કે પર્યાયથી રહીત, તે ધ્યાનનું ધ્યેય છે. એકલો ત્રિકાળી ધ્રુવ. હવે જે તમારો આત્મા જે છે જ્ઞાયક, એ તો કેવળ જ્ઞાતા ભાવથી ભરેલો છે. એનો સ્વભાવ તો જ્ઞાતાપણું છે ને. હવે જ્ઞાતાપણું હોવા છતાં તમે તમારા આત્માને હું જ્ઞાતા છું એ શ્રદ્ધામાંથી છૂટી ગયું છે અનંતકાળથી, અને હું કરતા છું એમ માની બેઠો છે. હવે જયારે એ કરતાપણાની માન્યતા થઈ તો તો એને નિર્ણય જ ખોટો છે. એનો એનો નિર્ણય ખોટો છે. ધ્યાન એમાં લાગે ક્યાંથી? ધ્યેય ખોટું. ધ્યેયમાં ભૂલ થઈ ગઈ. ધ્યેય એને વિકલ્પાત્મક ભૂમિકામાં પણ નિર્ણય કરવો હોય તો જેવો આત્માનો સ્વભાવ ભગવાને કહ્યો, અનુભવી પુરુષ કહે છે, એવો જ જે ધ્યેયભૂત આત્મા, ધ્યેય ધ્યેયનો બરાબર નિર્ણય કરવો પડશે કે એ ભગવાન આત્મા છે. એને તમારા આત્માએ, જો આ તમને નિર્ણય કરવા માટે કહું છું, તમારા જે શુદ્ધાત્મા તમારો છે, શુદ્ધાત્મા સામાન્ય તત્વ, એને જ અત્યારે આપણે આત્મા કહીએ છીએ. પર્યાયને આત્મા કહેતા નથી, કેમ કે નાશમાન છે, વ્યવહારને એનો વિષય છે. હવે જે તમારો શુદ્ધાત્મા છે, એને ભૂતકાળમાં કર્મ બાંધ્યા નથી અને વર્તમાનમાં કર્મનો બંધ તમને નથી. ભાવિ કોઈ કાળે તમે કર્મ બાંધવાના જ નથી, એ તમને બેસવું જોઈએ એક વાત. બીજું, કર્મના ઉદયમાં હું જોડાતો જ નથી, ભૂતકાળમાં જોડાયો નથી. ભવિષ્યકાળમાં સિદ્ધ અવસ્થા પ્રગટ થશે એની પહેલા પહેલા કદાચ બે પાંચ ભાવ આવે તો હું એમાં જોડાવાનો નથી. કેમ કે કર્મના ઉદયમાં જોડાઉં તે આત્મા નહીં, આત્મા નિરાલંબી છે, એ કોઈનું અવલંબન નથી લેતો. અવલંબન લે છે એ પરિણામ લે છે, તો પરિણામ તો આશ્રવ તત્વ છે. એ આશ્રવ એ કર્મનું અવલંબન લો તો લો, હું તો જીવ છું, હું કોનું અવલંબન લઉં? એવો ચારે પડખેથી, એકવાર મેં એ વાત કરી હતી કે ચારે પડખેથી તમે અધ્યયનમાં, શાસ્ત્ર સ્વાધ્યાયમાં, પરસ્પર વિચારમાં, વાંચનમાં તમે શુદ્ધાત્માને શોધી કાઢો, શુદ્ધાત્માને શોધ્યા કરો. તમે સમ્યક દર્શનની ચિંતા ન કરો. સમ્યક દર્શન તો બેન સહજ થવાનું જ છે. જે તમે પાસે પરમાત્મા દ્રષ્ટિમાં આવ્યો તો પરમાત્મા દ્રષ્ટિમાં આવ્યો એનું નામ સમ્યક દર્શન, એનું નામ સમ્યક જ્ઞાન છે. તમે પરમાત્માની દ્રષ્ટિમાં લ્યો ને, એ પરમાત્મા મારું નિજ સ્વરૂપ કેવું છે, એ ચારે બાજુ શાસ્ત્રમાંથી શોધો. એ એક એવી નજર પડે છે, સમજી ગયા? એક નજર થઈ જાય છે. એ નજર એવી છે કે એ જ્યાં ત્યાંથી એ જેને મળે. નિશ્ચયનો પક્ષ આવે ને, નિશ્ચયના પક્ષવાળાને મળશે. વ્યવહારના પક્ષવાળાને શાસ્ત્રમાંથી, સમયસારમાંથી નહીં મળે એને. કેમ કે એ સમયસારમાંથી શું કાઢશે? વ્યવહાર કાઢશે.
એને સાચું શોધવાની ખ્યાલ નથી.